ਜਾਨ ਸੁਮੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ ਅਕਸ਼ਰ ਪ੍ਰਸਾਦ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ ਗੁਣਾ ਧਿਆਨ ਸੁਮੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ ਭਗਵਤ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ ਸ਼ਾਸਤਰੀ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ ਯੋਗੀ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੇ વ્યાસ જી પધાર્યા, નારદજી પધાર્યા છે, વાલ્મીકજી પધાર્યા છે, બધા ઋષિદેવ ભૂદેવ બધા પધાર્યા છે અને બધા ભક્તજનો પધાર્યા છે. જય સ્વામિનારાયણ. આવી નવી વાતો કરીને લોકોને સારી ભાવના થાય એ બહુ સારું તમે કર્યું. જોકે બધા યુવકોએ જે આપણે સમક્ષ રજૂ થયું કે જે શાસ્ત્રોમાં વાત લખી છે એ પ્રમાણે આ જીવનું કલ્યાણ છે એ ભગવાનને સંત વતે થાય છે. મહારાજ શ્રીજી મહારાજ પણ વચનાવતમાં વાત લખી છે કે ચાર વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, રામાયણ આ વગેરે ગ્રંથોની અંદર આ જીવને મોક્ષ ક્યારે થાય છે વાત લખી કે એ ભગવાન કે સંત એમના પ્રત્યક્ષ દર્શન થાય અને એમની સેવા કરે અને એમના આદેશ મુજબ જીવન કરે તેનું કલ્યાણ થાય. એટલે ભગવાન વાત શાસ્ત્રોમાં લખેલી છે, બધા નારદજી અને બધાએ વાત કરી છે, વ્યાસજી પણ એવું લખ્યું છે અને વ્યાસજીને મૂંઝવણ થઈ એ પણ વાત આપણે જોઈ કે વ્યાસજીને 70 પુરાણ બનાવ્યા. જે એમને પુરાણ આગળ રહ્યા એ 70 પુરાણ કર્યા અને 18મું ભાગવત છે, પછી 18મું એનું પુરાણ રચ્યું છે. ત્યારે એ 70 પુરાણ રચ્યા પછી એને શાસ્ત્રજ્ઞ હોય, બુદ્ધિશાળી બધા હોય, ઘણા તપસ્વી બીજું ત્રીજું હોય, પણ એને જો પ્રત્યક્ષ ભગવાન કે સંતની ઓળખાણ ન થાય તો ત્યાં સુધી એને માટે અધૂરું છે એ શાસ્ત્રોમાં. એટલે વ્યાસજીને જે મૂંઝવણ થાય એનું કારણ કે આમાં બધું લખેલું એટલે પરોક્ષ રીતે લખેલું કે ભગવાન છે ને થયા છે ને એમનો ચરિત્ર ને એમનો મહિમા જે કર્યું, કર કુર્મ પુરાણ કર્યું તો કુર્મનો મહિમા, પરા ભગવાન થયા તો એનો મહિમા, જે જે ભગવાનના અવતારો થયા એમનો મહિમા એ પુરાણની અંદર લખી દીધા. દેવી પુરાણ લખ્યું તો દેવીનો મહિમા, એ બધા પુરાણ કર્યા. પણ એમને કર્યા પછી અશાંતિ થઈ કે મેં આ વાત લખી છે પણ આમાં જીવોનું કલ્યાણ કેમ થાય એવું તો કઈ રીતે થયું. એ મૂંઝવણમાં બેઠા હતા ને નારદજી આવ્યા અને નારદજી એને પૂછ્યું કેમ આવી બધી મૂંઝવણ, તમે તો બહુ ઘણું મોટું કાર્ય કર્યું છે, વ્યાસ તો ભગવાનનો અવતાર કહેવાય અને તમારી મૂંઝવણ તો કે આવી રીતે છે પણ મને આમ રહે છે, તેનું કારણ શું છે એમ નારદજીને પૂછે. ત્યારે નારદજીએ કહ્યું તો તમે તો કા નારદજી તો આખા બ્રહ્માનો વિચરણ કરનારા, જ્યાં એમનું પાત્ર તો હોય જ નારદ, તો નારાયણ 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 કરતા એનું ભારે ગ્રહણને, કારણ કે ભગવાનનું મન કહેવાય એટલે ભગવાનની ઈચ્છા મુજબ ભગવાનનું ભજન બધે ફરીને કરાવતા. એટલે આવ્યા અને કહ્યું તો એમને વાત કરી કે બા તમને અશાંતિ થવાનું કારણ એક જ છે કે તમે જે પુરાણ રચ્યા એ બરાબર સારું છે પણ લોકોને પરોક્ષ રીતે કે એક ભગવાન છે એટલે એનો ભજન કરીએ તો આપણે એ થાય, એટલે એમાંથી અશાંતિ થઈ. જીવને કલ્યાણ કરવા માટે તો પ્રત્યક્ષ ભગવાન અને સંત હોય તો એનું કલ્યાણ થાય, તે સિવાય કલ્યાણ થાય નહીં. એટલે પરોક્ષ રીતે તમે બધી ભગવાનોની મહિમા કયો છે પણ તમે અત્યારે આ કૃષ્ણ પરમાત્મા પૃથ્વીમાં પ્રગટ એમનો જન્મ થયો છે હજારો જીવનું કલ્યાણ કરવા માટે, એ ભગવાનનો જો તમે મહિમા કરો એનો સંબંધ થાય, પ્રત્યક્ષ વગર તો કંઈ થાય નહીં. માટે એમના મહિમાનું તમે એક પુરાણ રચો, પછી એમને ભાગવત પુરાણની રચના કરી, એમાં ભગવાન કૃષ્ણ એમના ભક્તો એમનું આખો ચરિત્ર આવે છે ભાગવતની અંદર આપણે જોઈએ છીએ, અને એ રીતે એમને થયું. અને એમાં પણ લખી લીધું કે જ્યારે એમાં પ્રગટ ભગવાન મળે તો જ એનું કલ્યાણ થાય. પ્રગટ એટલે આ પૃથ્વી ઉપર મનુષ્ય શરીરે આપ્યો અને એનો જ્યારે આપણે ભેટો થાય પરોક્ષ રીતે ભક્તિ થાય, ઘણાને ગબડ આર્તરા કરે, તપ કરે, ત્યાગ કરે, વાત કરે, પણ જ્યાં સુધી અંદરનું અજ્ઞાન ના જાય, બ્રહ્મરૂપ ના થાય ત્યાં સુધી કલ્યાણ ના થાય ભગવાનની ભક્તિ. તો એ પ્રમાણે એ મહાકાવ્ય લખ્યું ને એમાં બધું છે. તો કહેવાનું શું છે કે એ વાત મહારાજે કહ્યું કે આ બધા શાસ્ત્રો છે પણ એમાં જ્યારે પ્રગટ ભગવાનને સંત એના થકી જ કલ્યાણ કહેલું છે, તો એ રીતે ભગવાન શ્રીજી મહારાજનો અવતાર આ પૃથ્વી પર થયો. બધા કહેતા તો ભગવાનનો અવતાર એટલે કડી કાળમાં થયો, ચાર યુગ છે એટલે ચાર યુગમાં ભગવાનના અવતારો થાય, પણ ત્રણ યુગમાં થાય એમ પાછું બધા વિદ્વાનો બધા જાણે. કડી કાળમાં ભગવાનનો અવતાર ન થાય એવી રીતે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું થયું. ભગવાનનો મહિમા ખૂબ વધ્યો, લોકોને ભાવના થઈ, હજારો સત્સંગી થયા, સાધુ થયા. પણ લોકોને શું છે કે આ નવો સંપ્રદાય પોતાનો સુધારવા માટે આ સ્વામિનારાયણ બધું કરે છે, પણ એ ભગવાન નથી અને આ ખોટું. એને માટે વિદ્વાનો પંડિતોની સભાઓ થાય, એમાં ચર્ચાઓ થાય ને એની અંદર ચર્ચામાં શું કહે લોકો, મુક્તાનંદ સ્વામી વડોદરામાં મોટી સભાથી ગાયકવાડ સરકારે અને ત્યાં ગયેલા કે આ ઘડીકાળમાં ભગવાન નથી ને તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કેમ કહો છો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સારી રીતે વાત કરી કે ભગવાનનો અવતાર તો થાય ન કે વાત, પણ ઘડીકાળમાં હોય જ નહીં અને તમે વાત તો કે કડીકાળમાં કેમ ના થાય. પછી એમને કહ્યું કે આપણે એમાં ગીતામાં જ પણ કહ્યું છે, યદા યદા હિ ધર્મ શકલા નિર્ભવતી, ભગવાન કૃષ્ણનો વચન છે કે જ્યારે જ્યારે કંઈક પણ અધર્મની વૃદ્ધિ પામી જાય ત્યારે ભગવાનનો અવતાર થાય છે, અને યુગે યુગે અવતાર લેવું છે. એમાં એમ પણ લખ્યું છે હું યુગે યુગે એટલે દરેક યુગમાં અવતાર લેવું છું. આ તો ગીતાના વચન છે, શાસ્ત્રનું વચન છે. બીજામાં પણ લખ્યું છે કે આ કડીકાળની અંદર ધર્મપુત્રને ત્યાં ભગવાનનો અવતાર થશે, એવી પણ વાતો બધી લખેલી. એ બધી વાત એ મુક્તાનંદ સ્વામીએ ત્યાં પંડિતોને બધાને વાતચીત કરી એટલે એમને થયું. એટલે કળિયુગમાં તો વધારે જરૂર હોય, જ્યારે સતયુગ તો સારો છે, એમાં તકલા નથી, તકરો નથી, કોઈ જાતના વ્યસન નથી, દુષણ નથી, કોઈ જાતની મારામારી નથી, તકરાર નથી, હવે શાંતિથી પોતાનું કામ કરે જાય. એટલે સતયુગમાં છે, દ્વાપરમાં છે, એ બધા યુગોની અંદર તો બધા પોતાના કાર્યમાં થાય. પણ કળી એવો છે કજ્યો, આ કડીનો અર્થ શું છે, કળિયુગ એટલે કડ્યો એટલે કજ્યો. કજ્યો સાથે કે દારૂ પીવાનો, ચોરી કરવાની, વ્યભિચાર કરવાનું, મારામારી કરવાની, જુગાર રમવાના, લોકોનું લઈ લેવું, લૂંટી લેવું, આ કડીમાં એ જ જો આ વ્યસનો બધા છે એમાં શું થાય છે, એ જ થાય છે. મારામારી કોઈનું પડાવી લેવું ગમે એમ કરીને, એટલે આ બધા કડીના લક્ષણ છે. તો એ કડિયુગમાં થાય છે તે વખતે જ ભગવાનને અવતાર લેવાની જરૂર છે. સતયુગમાં તો ભગવાન હોય જ અને લોકો સુખી હોય, મારામારીને અનકાઈ નહીં, ભગવાન સારી રીતે ભજતા હોય, તોફાન તંટો ન હોય, પોલીસની શી જરૂર છે. જ્યારે બધું થાય છે ત્યારે છે લડાઈઓ થાય છે, તો એ બધી લડાઈઓ ના થાય તો પેલી મિલિટરી રાખવાની પણ જરૂર નહીં. એટલે કહેવાનું શું છે કે આ બધી વસ્તુ છે કે એ વખતે અવતારો હતા અને થયા છે, એમને જીવનનું કલ્યાણ ભગવાન રામ થયા, કૃષ્ણ પરમાત્મા થયા, એને કલ્યાણ કર્યું છે. પણ કળિયુગમાં જ્યારે આવો પ્રશ્ન આખો થયો, અંધકાર થઈ ગયો, રાજાઓમાં ઝઘડા, લોકોમાં ઝઘડા, લૂંટફાટને બધું હતું, એટલે ભગવાન સ્વામિનારાયણનો અવતાર થયો છે અને એ આ રીતે હજારો મનુષ્યો એમને આ પ્રમાણે આશરો કરીને ભજન કરે છે, એટલે ભગવાનનો અવતાર આ ઘડીકાળમાં થયો છે એ વાતની દ્રઢતા સર્વને થતી ગઈ. અને ત્યાર પછી આ ભગવાન શ્રીજી મહારાજે આ પોતાનું કામ ચાલ્યું છે. એટલે મૂળ વસ્તુ છે કે આપણે જ્યારે પ્રગટ ભગવાન કે સંત મળે ત્યારે થાય, જેમ કૃષ્ણના વખતમાં ગોપીઓ એમને ભગવાન કૃષ્ણનો થયા, ભરવાડ લોકો છે એમને ભગવાનનો નિશ્ચય થયો, એટલે એમને પણ એમનું કલ્યાણ થયું. પ્રગટથી પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, કીધ ગુનગા કરપી બંધ કોટી, કે પ્રગટ ભગવાન કૃષ્ણને ભજવાથી આમ પાર ઘણા પામી ગયા, કે ગીત એટલે ગીત પક્ષી એને ભગવાનનો થયો, ગણી ગાયનો પણ ભગવાનને પ્રસન્ન થયો, અને એ બધી ગોપીઓ આ બધાનો થવાથી રામચંદ્ર ભગવાનમાં વાનરોને સંબંધ થયો. હનુમાનજી, હનુમાનજીને ભગવાનને રામ મળ્યા અને એમના ભક્તિ થઈ, તો આજે મંદિરમાં રામને બે અરે હનુમાનજીને બેહાડે, એટલે પ્રગટનો સંબંધ છે. એ વસ્તુ અંધકાર ક્યારે જાય, પ્રગટ સૂર્ય ઉગે ત્યારે, પછી લાઇટો કેટલી હોય પણ અંધકાર ના જાય, તો પણ પ્રગટ સૂર્ય ઉગે તો આ બધી પૃથ્વી આખી બ્રહ્માંડમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. એવી રીતે આપણે ભૂખ લાગી જાય, પ્રગટ ભોજન ખાઈએ તો ભૂખ જાય, પણ ભોજનનો અનુભવ ન કરે, હાટાન જલેબી ને પીઝાન પીઝાન બધું પાછું કરો તમે, ભૂખ જાય ખરી, એ તો અહીં મોડા મૂકે સારે થાય. પાણી પાણી કરો પણ પાણી પ્રગટ તમે પીવો તો થઈ જાય છે, એમ આ દેહના ભાવમાં પણ પ્રગટ વસ્તુ જોઈએ છે ને ત્યારે જ આપણને એનો લાભ થાય છે. એવી રીતે ભગવાન પ્રગટનો સંબંધ થાય, એમાં આપણી ભક્તિ થાય, એની આપણે જ્યારે આપણું બધું અને તન મનથી સેવા કરીએ તો આપણું કલ્યાણ થાય છે. તો એ ભગવાનને પ્રગટ જોઈએ અને પ્રોક્ષથી ભક્તિ કરી એના સંસ્કાર થાય. આપણે પ્રગટથી તપ કરો, વ્રત કરો, દાન કરો, તીર્થો કરો, બધું કરીએ, પણ અંદરની જે કડવા છે, અંદરનો જે આપણું અજ્ઞાન છે, કામ ને ક્રોધ ને લોભ ના બધા છે, એ તો પ્રગટ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના થકી અને કાં એમના સંત કાં વરસાદથી અનાજ પાકે ને કાં પૃથ્વીમાંથી પાણી આવે તો થાય, એમ ભગવાનથી થાય કાં ભગવાનના એકાંતિક સંત જેને લક્ષણની વાતો વ્યાજે કહી છે એ લક્ષણોથી યુક્ત એવા જો આપણને સંત મળે તો એના થકી કલ્યાણ થાય છે. તો એ રીતે આ પૃથ્વીમાં કલ્યાણને માટે બીજા સાધન તો બધા છે જ, એનાથી કરીએ એટલે આપણો સંસ્કાર થાય. જેમ કૃષ્ણ પરમાત્મે અર્જુનને કહ્યું કે અનેક જન્મ સંસ્થિત થતો યાતિ પરામગતિ, કે તારો તને મારો જે સંબંધ થયો છે, મારી જે ઓળખાણ થઈ છે, એ તારા અનંત જન્મનો પુણ્ય છે. તપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યું, અનેક તીર્થો કર્યા છે, એને લઈને મારે તને દર્શન થયા, મારો યોગ થયો છે, અને આ રીતે મારા સ્વરૂપમાં તને નિશ્ચય છે, તારું કલ્યાણ થશે. એવી રીતે આપણે પણ આ પ્રમાણે ભગવાનનો નિશ્ચય થાય એ કોણાથી થાય, કે સંત જે એવા એકાંતિક સંત છે ધોત્રી બ્રહ્મશ્ર, એના થકી આપણું કલ્યાણ થાય, એ આપણે ભગવાનનો મહિમા સમજાવે. ભગવાન શ્રીજી મહારાજ પોતાના 500 સંતો લાય, એમાં ગુણાતીતાન સ્વામી એ મુખ્ય ભક્ત. કારણ દરેક ભગવાન રામ સાથે રાધા છે તો રાધાથીને ભગવાનની ભક્તિ કરવાની, સીતારામ છે તો સીતાથીને રામની ભક્તિ કરીએ, શિવ પાર્વતી થઈને ભક્તની, એટલે બીજા ભક્તો છે. ભગવાન તો એક જ છે પણ જુદા જુદા સ્વરૂપે. એમ આપણે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા તેમના ભક્ત સંતો બધા હતા, પણ ગુણાત્યાન સ્વામી એમનું ધામ કહેવાય અને એમનું યથાર્થ સ્વરૂપ સમજનાર એ ગુણાત્યાન સ્વામી. એમના સમાગમથી આપણી અંદર એવા ગુણાતીત સંતના લક્ષણો આવે, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એ ગુણો આપણામાં આવે, આપણામાંથી અહમ જાય, મમત્વ જાય અને અનેક જાતના દુર્ગુણો જાય અને સર્વ પ્રકારે ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જવાય, તો એ મારે આપણે વાત છે કે આ ઘડીકાળમાં ભગવાન શ્રીજી મહારાજ આવે એમના ઘંટ સંત ગુણાતીત, તો ગુણાતીત થકી મહારાજને આ પ્રગટપણું થયું છે એકાંતિક ધર્મ દ્વારા. ત્યાર પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એવા સંતો થયા છે કે જેને આ વાતની પ્રવૃત્તિ કરીને અક્ષર પુરુષોત્તમનું મંદિર બનાવ્યા, એટલે અક્ષરરૂપ થવાનું એટલે ગુણાતીત સુખ થવાનું અને પુરુષોત્તમની ભક્તિ કરવાની, બ્રહ્મરૂપ થવાનું અને પરબ્રહ્મ એટલે બ્રહ્મ એટલે ગુણાત્યાન સ્વ અને પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ નારાયણ એની ભક્તિ કરવાની. એ આપણને જ્યારે એવા સદગુરુ સંત મળે તો એનું ઓળખાણ કરાવે, એનો સંબંધ થઈ જાય, એવા બ્રહ્મરૂપ આપણે થઈએ અને ભગવાનની ધામને પામી જઈને સુખ્યા થવાય છે, એવો ભગવાન શ્રીજી મહારાજ સિદ્ધાંત આપ્યો છે. એ પ્રમાણે આ સંવાદની અંદર જેમ કહ્યું કે ભગવાન પ્રગટ મળે ત્યારે જ આપણું કલ્યાણ થાય છે, તો પૃથ્વીમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એમને હજારોની લાખોનો એમને સંબંધ થયો, એમનામાં નિષ્ઠા થઈ, ભક્તિ કરી, એને કારણે સંત થયો છે. આ માટે આપણે એવો પણ મહિમા સમજાય કે અક્ષરોને પુરુષોત્તમની ભક્તિ કરવી છે, એવું જ્ઞાન, એવી સમજણ અને એવા આપણને આ યોગ થયા છે, તો ભગવાનને દરેકને આવું જે જ્ઞાન છે આપણને થાય અને આપણે સર્વપ્રકાર સુખિયા થઈએ એ જ પ્રાર્થના.
આમ યુગોથી મુજવતા પ્રશ્નનો ઉત્તર